ما شاء الله لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين نبينا حبيبنا وشفيع المذنبين والرحمة للعالمين بالقاسم محمد. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم. أسد الله الغالب غالب كل غالب ومطلوب كل طالب إمام المشارق والمغارب علي ابن أبي طالب. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. اللهم كل وليك الحجة ابن الحسن صلواتك عليه وعلى آبائه في هذه الساعة وفي كل ساعة وليا وحافظا وقائدا وناصرا ودليلا وعينا حتى تسكنه أرضك طوعا وتمتعه فيها طويلا. اللهم صل على محمد وآل محمد وأجل فرجهم فرجنا بهم وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد وقوله الحق بسم الله الرحمن الرحيم اهدنا الصراط المستقيم. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم فرجنا بهم. عزاداران مظلوم کربلا السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. ابتدائے مجلس پروردگار عالم نے حمد و ستائش تھی. الحمدللہ رب العالمین પરવરદિગારે આલમ માટે હમદ સતાઈશ છે. તમામ શુક્ર માબુદે બરહક કે જેનો એખ્તિયાર કુલ કાયનાત પર છે. ચાહે તો હઝરત નૂહ અલૈહિસ્સલામની કશ્તીને પાર લગાડી દે, ચાહે તો મૂસા અલૈહિસ્સલામના અસાને અજદહા મોટા સાપમાં તબદીલ કરી દે, એ માબુદની ઉસ્અતોનો શું કહેવું કે જે જનાબે ઝુલેખાની જવાની જે છે એ લોટાવી દે. જનાબે ઝુલેખા ઝઈફમાંથી જવાન થઈ જાય છે. હઝરતે યુસુફ અલૈહિસ્સલામને યાકૂબ સાથે મળાવી દે, હઝરતે યુસુફને ઝુલેખા સાથે મળાવી દે. એ પરવરદિગારે આલમની શાનનું શું કહેવું કે જેણે જનાબે સુલેમાનને તખ્તો તાજ અને સલ્તનત આપી. અઝીઝો એ માબુદે બરહકનું શું કહેવું કે જેણે ઇબ્રાહીમ અલૈહિસ્સલામને આગમાં થી બચાવ્યા અને આગને ગુલસાર કરી દીધી. એ પરવરદિગારે આલમના વખાણ જેને જનાબે ઝકરિયા ઇબ્ને યહિયાને યહિયા અતા કર્યા, જનાબે ઝકરિયાને એક ઉમ્ર બાદ એને યહિયા અતા કર્યા, હઝરત ઇબ્રાહીમ અલૈહિસ્સલામને પણ એમણે જે છે એ અલ્લાહ સુબહાનહુ તઆલાએ પોતાના ખલીલને એવા ફરઝંદથી નવાઝ્યા કે જે ફરઝંદને નેક સ્વાલે માટે એમણે દુઆ કરી હતી. દુઆઓનો કબૂલ કરવાવાળો એ પરવરદિગારે આલમના નામથી આજ મજલિસની ઇબ્તદા કરીએ. અને સૌ પ્રથમ આપણે ઇસ્તિગફાર કરીએ, અસ્તાગફિરુલ્લાહ રબ્બી વ અતુબુ ઇલે. મોઝુ સુએ ખાતેમાના અસબાબ, કોઝિસ ઓફ અ બેડ એન્ડ ઓફ લાઈફ, એ કારણો કે જેના કારણે આપણો અંજામ આપણી મોત બુરી અથવા ખરાબ થાય છે, ઈમાન ચાલ્યું જાય છે. સૌ પ્રથમ આપણે જાણ્યું કે દુનિયાની મહોબ્બત માં, બીજું માલની મહોબ્બત, ત્રીજું હેસિયત હોવા છતાં હજ પર ન જવું, ચોથું હેસિયત હોવા છતાં પણ ઝકાત ન અદા કરવું, પાંચમું હસદ, છઠ્ઠું બુરા લોકો સાથે, ખરાબ લોકો સાથે દોસ્તી, સાતમું કત્લ, આઠમું બિલા વજા કારણ વગર શોહરથી તલાક લેવાવાળી સ્ત્રી, નવમું ગુરૂર તકબ્બુર, દસમું ના મહેરમ પર બુરી નિગાહ કરવી, અગિયારમું શરાબ પીવું, બારમું મોમિનને તાનું ટોન્ટ આપવો, તેરમું મોમિનને દિલને તકલીફ પહોંચાડવી, ચૌદમું નમાઝમાં સુસ્તી કરવી, આજ પંદરમું જોઈએ એતકાદી જડોનું કમઝોર હો, એતકાદી જડોનું કમઝોર હો. ઉલમાય દીન કહે છે કે ફૂગથી ચોંટાયેલું ફૂગથી હટી જશે, એટલે કે પરવરદિગારે આલમ તરફથી જ્યારે આપણને ખૂબ માલ દોલતની નવાજિશ થાય છે તો ઇન્સાન કુરાન કહે છે, એમ કહે છે કે રબ્બી અક્રમન, ખુદાએ મને ઇજ્જત આપી. અને જ્યારે પરવરદિગારે આલમ આઝમાઇશમાં નાખી દે છે ત્યારે ઇન્સાન ફરી કુરાનમાં છે કે શીખવો શિકાયત શરૂ કરે છે અને કહે છે કે ખુદાએ મને જલીલ કરી દીધું, અને શીખવા શિકાયત એની જબાન પર આવી જાય છે. ખુશહાલી રુખસત થઈ ગઈ છે તો એની સાથે સાથે ક્યારેક ઇન્સાનનું ઈમાન પણ રુખસત થઈ જતું હોય છે. ઇમામ હુસેન અલી ઇસ્લામ ફરમાવતા હતા, પરવરદિગાર હું તારા તમામ ફેસલા પર તારાથી રાજી છું, અને કત્લ થઈ જાઉં તારા અને મારામાં જુદાઈ નહીં નાખી શકે, અને ન તો તારી મોહબ્બત મારા દિલમાંથી ઓછી થઈ શકશે. તો અઝીઝો, ઇમામ હુસેન અલી ઇસ્લામના ચાહવાવાળા થોડી સી મુસીબત પર ગભરાઈ ન જવું જોઈએ. થોડી સી મુસીબત આવે, અગર હાલાત નાગવાર થઈ જાય તો પણ અલ્લાહના ફેસલા પર રાજી બર રજા રહેવું જોઈએ. મોલા હુસેન અલી ઇસ્લામ કેવો મારિફતવાળો જુમલો કહી રહ્યા છે કે અગર કત્લ થઈ જાઉં, અગર હું કત્લ પણ થઈ જાઉં તો તારાને મારા વચ્ચે આ વસ્તુ જુદાઈ નહીં નાખી શકશે. તો અગર આપણે મુશ્કેલમાં છીએ, પરેશાન છે, તો એવું ન થાય કે ઈમાન રુખસત થઈ જાય, દિલમાંથી મોહબ્બત ચાલી જાય. તો અઝીઝો, ખુદાથી હંમેશા મોહબ્બત કરીએ. એવું નહીં કે જ્યાં સુધી સહૂલિયત હતી, આસાઈશ હતી, નહેમતો મળતી હતી તો આપણે અલ્લાહનો શુક્ર અદા કરતા હતા, પણ જ્યારે આઝમાઇશોનો દોર શરૂ થયો તો આપણે જે છે એ શીખવા શિકાય જબાન પર લાવે. અગર આવું થાય છે તો એનો મતલબ એતકાદી જડ આપણી કમજોર છે. મોકો પેશ આવે છે ને ઈમાન હાથમાંથી રુખસડ થઈ જાય છે. એતકાદ, ઈમાન, આને મજબૂત કરવાનું છે. આપણે જાણીએ છીએ કે બહુ મશહૂર અને બહુ જ જાણીતો કિસ્સો બે ભાઈઓનો છે, કે એક ભાઈ ઈમાનની મંઝિલ પર હોય છે અને એક ભાઈ જે છે એ કુફરની મંઝિલ પર હોય છે. ઈમાનની મંઝિલ પર જે ભાઈ છે એ ખૂબ જ ગરીબ અને ખૂબ જ તકલીફના દિવસો ગુજારે છે. ક્યારેક ક્યારેક જે છે એ ઈમાન પર છે, મગર એટલી ભૂખમરો અને એટલી તકલીફ હોય છે કે ક્યારેક ક્યારેક એમને ખાવા પીવા વગર પણ રહેવું પડે છે. પણ ઈમાનની મંઝિલો પર છે, ઘણી આઝમાઇશોનો દોર છે, ક્યારેક મળે છે, ક્યારેક નથી મળતું. અને એનો ભાઈ જે એની સાથે એ જ મકાનમાં ઉપર નીચે બંને રહેતા હતા, એનો ભાઈ જે રહેતો હતો એ કાફિર હતો, એટલે એને હરામ અને હલાલનો કોઈ જ્ઞાન નહોતું. ગમે એ રીતે વેપાર કરી, ગમે એ રીતે પૈસા લાવતો, ખૂબ એશ આરામથી ખાતો પીતો અને એશ કરતો, અને હંમેશા એના ભાઈને કહેતો, તું આવી બધી મૂર્ખાઈ મૂકી દે, આ હલાલ હરામ આ બધું નહીં, જે મળે અને જેવી રીતે મળે એ બધું, બસ દુનિયામાં બધું હાસિલ કરી, અને આપણે જે છે એ આ દુનિયામાં આવ્યા છીએ તો બસ ખાઈ પી અને એશો આરામથી રહેવું જોઈએ. આ બધું તું શું કામ વિચારો છો, તું આ ઈમાન છોડી દે, બસ તું પણ જે છે મારી જેમ અલ્લાહને માનવાનું છોડી દે. એને કુફરની દાવત આપતો હતો, અને ઈમાનવાળો જે ભાઈ હતો એને ઈમાનની દાવત આપતો હતો. બસ આવી જ રીતે જિંદગી ચાલતી હતી. એક દિવસ એવું થાય છે કે જે મોમિન ભાઈ હોય છે એના ઘરે ખાવા માટે કાંઈ નથી, બચ્ચાઓ ભૂખ્યા છે, બધા ભૂખ્યા છે, અને જે કાફિર ભાઈ છે એના ઘરેથી ખૂબ લઝીઝ ખાવાની ખુશ્બુ આવી રહી છે. અને હવે આજે એના દિલમાં વસવસો આવી ગયો, એના દિલમાં ઈમાન ડગમગાવો લાગ્યું. એને એમ થયું કે મારો ભાઈ કેટલા જલસા કરે છે, કેટલું સારું છે અને કેટલી સારી રીતે જિંદગી ગુજારે છે, ખાય પીવે એશો આરામથી જિંદગી રાખે છે. બરોબર જ કહેતો હતો, હું ખોટું ખોટું ઈમાનને લઈ અને જિંદગી ગુજારું છું તો મને આ આઝમાઇશોનો સામનો કરવો પડે છે, અમારે બધાને ભૂખ્યા રહેવું પડે છે, એના કરતાં લાવ હું પણ જે છે ઈમાન છોડી કુફરની મંઝિલ પર વહી જાઉં અને હલાલ છોડી હરામ તરફ વયો જાઉં, તાકી મને બી એશો આરામ, પૈસા અને ખૂબ નહેમતો મળે. એ વિચારે છે કે હું આ અકીદો મૂકી દઉં, એટલે એ જે છે એ દાદરો ચડવા માંડે છે, એના ભાઈ તરફ જવા માંડે છે કે મારે જે છે એ કુફર ઇખ્તિયાર કરી અને હરામ અગર હું કરી લઉં તો બી કાંઈ ફરક નથી પડતો, પણ મને પૈસા અને નહેમતો તો મળશે. બસ ઈમાનને હવે જે છે એ મારે આગળ એની પર બાકી નથી રહેવું. ઈમાન જે છે એનું ડગમગાઈ ગયું, હવે એ ઈમાન પર બાકી રહેવા નથી માંગતો, નક્કી કરી લીધું કે કુફરની મંઝિલ પર આવી જશે. એ રીતે એ જે છે એ સીડીઓ ચડી રહ્યો છે, દાદરો ચડી રહ્યો છે, ઉપર જઈ રહ્યો છે એના ભાઈને મળવા માટે. હવે ઉપર જે ભાઈ છે એના ઘરે તો ખાવાની સારી ખુશ્બુ હતી, બધું ખાવાનું બધું નહેમત હતું, પણ કોણ જાણે એના દિલમાં એક ખ્યાલ આવ્યો કે મારો ભાઈ આટલા વખતથી મને ઈમાન પર આવવાનું કહે છે અને હું આ હરામ કામ કરી અને એશો આરામમાં જિંદગી ગુજારું છું તો પછી મારી મોત થશે તો શું થશે. હું શું જવાબ આપીશ ખુદાને? બહેતર તો એ છે કે હું ઈમાનની મંઝિલ પર આવી જાઉં, કુફરની મંઝિલ છોડી દઉં. હવે એ ઉપરથી નીચે ઉતરી રહ્યો છે તાકી એ કુફરની મંઝિલ છોડી ઈમાન પર આવે. દિલમાં ઈમાનનું નૂર ઉજાગર થઈ ગયું. ઉપરથી નીચે આવે છે. બંને ભાઈ હજી તો મળે છે, કાંઈ બોલે એ પહેલાં બંનેની રૂહ કબ્જ થઈ જાય છે. હવે ફરિશ્તાઓ હેરાન છે. પરવરદિગારે આલમને સવાલ કરે છે કે શું કરીએ, કોને અઝાબમાં ગિરફ્તાર કરીને કોને રહેમતોના ફરિશ્તા પૂછે છે. પરવરદિગાર અમારે કોને લેવાનું છે? અઝાબના ફરિશ્તા કહે છે અમારે કોને લેવાનું છે. અઝીઝો સખ્ત મરહલો છે. હવે પરવરદિગારે આલમનો ફેસલો કે જેણે આખી જિંદગી જે ઈમાન પર રહ્યો પણ છેલ્લા ઘડી ઈમાન ડગમગાઈ ગયું હતું, છેલ્લા ઘડી ઈમાન રુખસત થઈ ગયું હતું. જ્યારે એ સીડી ચડી રહ્યો હતો, જ્યારે દાદરો ચડી રહ્યો હતો સ્ટેપ્સ પર, એક વખત એવો હતો કે જે ઈમાનથી રુખસત થઈ ચૂક્યો હતો. કુફરની મંઝિલ જે છે એને અપનાવવાનું નક્કી કરી લીધું હતું. એની મોત કુફર પર થઈ. અને એ શખ્સ કે જે આખી જિંદગી કુફર પર હતો પણ છેલ્લા ઘડીએ પછતાવો અને એક એવું નક્કી કરી લીધું હતું કે હું મારા ભાઈને મળી ઈમાન લઈ આવીશ, કુફર છોડી દઈશ, હરામ છોડી દઈશ, પાક્કો ઈરાદો કરી ચૂક્યો હતો, એ પણ ઉતરી રહ્યો હતો. એક સ્ટેપ પર પહોંચી એનું ઈમાન જે છે એ સલામત હતું. હવે એ ઈમાનની મંઝિલ પર આવી ચૂક્યો હતો. પરવરદિગારે આલમને નિદા થાય છે કે રહેમતના ફરિશ્તાઓ આને ઘેરી લ્યો. અને અઝાબના ફરિશ્તાઓ પહેલાંને કે જે રુખસત થઈ ગયો છે ઈમાનથી એને ઘેરી લ્યો. અઝીઝો આ એક સેકન્ડ લાગે છે કે જ્યારે ઈમાન દિલથી રુખસત થઈ જાય, ખુદા ન કરીને એ જ વખત અગર ઇન્સાનની મોત વાકે થઈ જાય તો પછી બધું ટ્રાન્સફર થઈ શકે છે. ઈમાન ટ્રાન્સફર થઈ શકતું નથી. ખુદા ન કરે, ખુદા ન કરે અગર મારા મરહુમીનમાંથી કોઈ એક પણ જે મરહુમ છે અગર ખુદા ન કરે નમાઝ પડ્યા વગર ગયા છે, યા એની નમાઝો બાકી રહી ગઈ છે, હુકુ ખુલ્લામાં કમી છે. મિસાલના તોર પર મારા જે છે એ માતાશ્રી, મારી વાલેદા છે જે દુનિયાથી ગયા, અને એ અગર નમાઝ નહીં પડી હશે તો હું એને નમાઝ તો પહોંચાડી દઈશ. અગર એણે રોઝા અમુક નથી રાખ્યા તો હું એના રોઝા તો રખાવી લઈશ. અગર એણે ખુમ્સ નથી અદા કર્યું તો હું એને ખુમ્સ મેં અદા કરાવી દઈશ. અગર એણે હજ નથી કરી તો હું એનું હજ અદા કરાવી દઈશ. પણ અગર એ ઈમાન વગરની મોત મર્યા છે, ખુદા ન કરી અગર ઈમાન રુખસત થઈ ગયું છે ને કુફરની મંઝિલ પર એની મોત થઈ, તો બધું ટ્રાન્સફર થશે. અઝીઝો નમાઝ ટ્રાન્સફર થશે, હજ ટ્રાન્સફર થશે, ઝકાત ટ્રાન્સફર થશે, ખુમ્સ ટ્રાન્સફર થશે, રોઝા ટ્રાન્સફર થશે, પણ ઈમાન ટ્રાન્સફર નહીં થશે. ઈમાનને હું મારા વાલદા સુધી, મારી માતા સુધી ઈમાન નહીં મોકલી શકું. બધી ઈબાદતો મોકલીશ પણ વિલાયત અને ઈમાન આ અકીદાઓ એવા છે જ્યાં એતેકાદી જડો એવી છે કે જેને તમે મોકલી શકતા નથી મરહુમ સુધી. એના માટે એને દુનિયાથી લઈને જવું પડે છે. એટલે આ મોઝુ અને આ ટોપિકનો એટલો ઇમ્પોર્ટન્સ છે કે બધું ટ્રાન્સફર થાય છે, બધું એક જગ્યાથી બીજી જગ્યા પહોંચી જશે. નહીં પહોંચશે તો બસ ઈમાન નહીં પહોંચશે. એટલે ઈમાનની એટલી અહેમિયત છે કે એને આપણે દુનિયાથી લઈને જ જવું પડશે. ને આપણે દુઆ કરીએ કે ખુદા આપણને કુલ્લે ઈમાનના સદકામાં ઈમાન પર મરું, શહાદતેન પડું નસીબ ફરમાવજે ખુદા. યકીનન સામઈન હંમેશા ઈમાન માટે અને એના વધારા માટે, એની મજબૂત માટે દુઆ કરતા રહે. અને આ આયત કે જે દિવસમાં આપણે ઘણી વખત સૂરે હાંદમાં પડે છે, ઈદના સુરાતલ મુસ્તકીમ, હંમેશા અલ્લાહ પાસે દુઆ કરતા રહે કે ખુદાયા તું અમને અમારા ઘરવાળાઓને હંમેશા સીધા રસ્તા પર કાયમ રાખ, સીધા રસ્તા પર બાકી રાખ, કે જે અહલે બૈતનો રસ્તો છે, કે અમે અહલે બૈત અલેહમુસલામ જે છે એની એના રસ્તા પર ચાલીએ. એની પછીનું કારણ કે જેના કારણે ઇન્સાનની મોત જે છે એ ઈમાન પર નથી થતી, એ છે મસાઇલે ફિકાહની ના વાકફિયત. એટલે કે મસાઇલે ફિકાહની ના વાકિફિયત એટલે એનાથી વાકિફ નથી, મસાઇલે ફિકા જાણતા નથી, એનું નોલેજ નથી, ઇલ્મ નથી. મસલા મસાઇલ અગર ઇન્સાનને ખબર નહીં હશે તો એ ભૂલ કરશે. અગર દાખલા તરીકે વઝુની એક મસલો અગર એને નથી આવડતો તો એના કારણે આખું વઝુ ગલત થશે, વઝુ ગલત થશે તો નમાઝ ગલત થશે, નમાઝ કબૂલ તો અમાલ કબૂલ, અગર નમાઝ કબૂલ નથી તો અમાલ કબૂલ નથી. તો એક મસલો વઝુનું નથી આવડતો એના કારણે વઝુ બાતિલ, નમાઝ બાતિલ, અમાલ બાતિલ થઈ જાય છે. મોલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલી સલામની રવાયત છે કે જે માણસ નમાઝે જમાતમાં હમદનો સૂરો પડે છે, હજી એને એ જ નથી ખબર કે જમાતમાં હમદનો સૂરો કિરઅત ન કરવું જોઈએ, એ તો સૂરો પડે છે, તો તે બેદીન મશહૂર થશે. બેદીન એટલે કે એને દીન જ નથી, હજી એને એ નથી ખબર કે જમાત નમાઝમાં સૂરા પડવાના જ નથી હોતા. આ એક કોમન મસલો છે. આપણને ખબર છે તઝયુલ મસાઇલમાં એક મસલો છે કે રોજબરોજ જે મસલા દરપેશ આવે એને શીખી લેવા આપણા પર વાજિબ છે, પણ આપણને અગર એ જ મસલો નથી ખબર કે જમાત નમાઝમાં કિરઅતમાં સૂરે હમદ પડવાનો છે કે નથી પડવાનો, અને જો આપણે પડીએ છીએ તો મોલાના પ્રમાણે એના કોલ પ્રમાણે આપણે બેદીન મશહૂર થઈએ છીએ. તો મસલાની ના વાકેફિયતથી ઇન્સાન જે છે એવું થાય છે કે એની મોત જે છે એ ઈમાન પર નથી થઈ શકતી. કેમ કે જેમ મેં આગળ દાખલો આપ્યો કે અગર ઇન્સાન જે છે એની ઈબાદતો અગર એક મસલાના કારણે બાતિલ થશે, એના આમાલ બાતિલ થઈ જશે, તો પછી કાંઈ કબૂલ નહીં થશે. અને શૈતાન તો આવી જ તકમાં હોય છે. આપણે જોઈએ ઝાની ગ્રામી કે ક્યારેક ક્યારેક શૈતાન એવો ઝાડ પાથરે છે કે એ લોકોને ગુમરાહ કરે છે. ક્યારેક ક્યારેક મુસ્તહબાત અને મકરૂહાતની પાબંદી શૈતાન એવી રીતે કરાવે છે કે એ શૈતાન જે છે એ મુસ્તહબાત અને મકરૂહાતમાં ચક્કરમાં આપણને ફસાવી દે છે, અને ક્યારેક આપણે વાજિબ ચૂકી જઈએ છીએ અને ક્યારેક હરામમાં મુબતેલા થઈ જાય છે. આ હું તમને દાખલા થકી સમજાવું કે ઓલમાં એક દાખલો આપે છે કે એક શખ્સ ઇમામ પાસે આવે છે. ઇમામ, શૈતાન આપણા પર કેવી રીતે હાવી થઈ જાય છે? ઇમામે કહ્યું મુસ્તહબાત અને મકરૂહાતની પાબંદીના કારણે શૈતાન હાવી થઈ જાય છે. તો પછી પૂછે છે કે શૈતાનથી કેમ બચવું? ઇમામ કહે છે કે મકરૂહાત અને મુસ્તહબાતની પાબંદીથી શૈતાનથી બચી શકાય છે. એ રાવી ફરીવાર હેરાન થઈ ગયો કે મોલા, મેં કાંઈ ગલત સાંભળ્યું? તમે તમારી વાત જે છે એ મારી સમજમાં ન આવી. ઇમામના કલામ તો કલામુલ ઇમામ હોય છે, નૂરના કલામ હોય છે, એમાં કાંઈ ફરક ન પડે, એમાં કોઈ ગલતી થવાનો સવાલ જ પેદા નથી થતો. ઇમામ, એ શખ્સ રાવી કહે છે, મને સમજમાં નથી આવતું કે તમે શું કહેવા માગો છો. તમને મેં બે સવાલ કર્યા કે શૈતાનથી કેમ બચીએ અને શૈતાન કેમ આપણા પર હાવી થઈ જાય છે. તમે એક જ જવાબ આપ્યો કે મકરૂહાત અને મુસ્તહબાતની પાબંદીથી. તો મોલા મને સમજાવો એ કઈ રીતે શક્ય છે? ઇન્સાન વાજિબાત તો અદા કરે છે, હરામથી બચે છે, અને સાથે સાથે મુસ્તહબાત અને મકરૂહાતની પાબંદી પણ કરે છે. તો અઝીઝાને ગિરામી, ત્યારે શૈતાન એનેથી દૂર થઈ જાય છે. પરંતુ ઇન્સાન વાજિબાત અને મુસ્તહબાતને અગર છોડી દે, વાજિબાતને અદા ન કરે અને હરામ અંજામ આપે, પછી વળી મુસ્તહબાત અને મકરૂહાતની પાબંદી જ્યારે કરવા લાગે તો શૈતાન એને પર મુસલ્લત થઈ જાય. આવો આપણે એક ઉદાહરણ મિસાલ એક્ઝામ્પલથી સમજીએ કે આ વાત આપણે સરખી રીતે સમજાય છે. પહેલું કે આખી રાત પૂરી શબેદારી કરે તો એને શું કર્યું? મુસ્તહબાતની પાબંદી કરી. આખી રાત અમને આઝાદારી કરવી, શબેદારી કરવી, ઈબાદત કરવી, આ તો મુસ્તહબ બાબત છે, તો આપણે એની પાબંદી કરી. પણ અહેમ અહેમ રાતો કે જે જાગવાની હોય ત્યારે તો જાગવું જ જોઈએ, પણ એના કારણે સવારની નમાઝ અગર આપણે કઝા કરી તો આપણે શું કર્યું? મુસ્તહબાતની પાબંદી કરી, પણ એના કારણે આપણી વાજિબ જે છે એ ચૂકી ગયા. આપણે વાજિબાત અદા ન થઈ તો શૈતાન તો ખુશ થશે, અને શૈતાન આપણા પર હાવી થઈ ગયો. કેમ કે એને આખી રાત આપણને ઈબાદત તો કરાવી, પણ સવારની જે નમાઝ આપણી જે છે એ ચૂકાઈ ગઈ અને વાજિબાત અદા ન થઈ, સવારની નમાઝ કઝા થઈ, તો શૈતાન આપણા પર શું થઈ ગયો? પાંચમા ઇમામની હદીસ છે કે જેવું ઇન્સાન નમાઝ મોડું લેટ પડે છે યા નમાઝ નથી પડતો, શૈતાન એના પર હાવી થઈ જાય છે. અને જેટલું ઇન્સાન નમાઝ અવલે વક પડે છે, જેમ જેમ વહેલા પડે છે, શૈતાન એનેથી દૂર થઈ જાય છે અને એનાથી ડરે છે. તો જ્યારે ઇન્સાન આવી જે છે મુસ્તહબાતની પાબંદી કરે છે પણ વાજિબાત ચૂકી જાય છે તો શૈતાન હાવી થઈ જાય છે. બીજું એક્ઝામ્પલ, બીજો દાખલો જોઈએ કે આખા દિવસનું ઇન્સાન કામ કરે, જોબ કરે, બધું કરે. ઔરતો માટે જે છે એ બધું મુસ્તહબ છે. દાખલા તરીકે અગર હું જોબ કરું છું, મજલિસ પડું છું, હું જે છે ઘરનું કામ કરું છું, તો હું એક જોબ બી કરું છું, એક પ્રિન્સિપલ તરીકે એક સ્કૂલમાં કામ કરું છું, પછી હું ઘરે આવીને ઘરનું કામ કરું છું, પછી હું મજલિસો કરું છું. અને આના પછી જ્યારે ઔરત આ બધા મુસ્તહબ કામ કે જે હિજાબમાં રહીને એને કરવાની આજ્ઞા છે, એને હુકમ છે, એ કરી શકે છે, પણ રાત્રે જે શોહરનો વાજિબ હક છે અગર એ મેં અદા નથી કર્યો તો પછી આ બધા મુસ્તહબ કામ તો મેં કર્યા, બધા મુસ્તહબ કામ કર્યા બાદ શોહરને રાત્રે જે વાજિબેનો હક હતો એ અદા ન કર્યું, એને ના પાડી દીધી, તો શૈતાન રાજી થશે. કેમ કે મેં મુસ્તહબની પાબંદી કરી પણ મારા શોહરનો વાજિબ હક અદા ન કર્યો, એટલે મેં વાજિબાત છોડી દીધી. ત્રીજો દાખલો જોઈએ કે એક શખ્સ આલિમે દીન જે છે એ જુએ છે કે એના નખ જે છે બહુ મોટા છે. કીધું આટલા મોટા નખ અને એટલો બધો મેલ છે તો વુઝુ અને ગુસલમાં પણ રૂકાવટ થાય છે. તો કહેવા લાગ્યું કે ભાઈ મંગળવાર છે ને, એટલે નખ કેમ કાપું? હવે મંગળવારે નખ ન કાપે પણ એ તો જુએ કે ગુસલ એના કારણે સહી નથી થયું, વુઝુ સહી નથી થયું. જ્યારે ગુસલ અને વુઝુ સહી નથી તો નમાઝ તો રદ થઈ જશે. તો મંગળવારે એક નખ ન કાપવા એના બદલે એ જે ગુસ્લ અને વુઝુ કે જે એના મેલ હોવાના કારણે બાતિલ થઈ રહ્યું છે એની એને એની પરવાહ નથી, એના બારામાં એને ખબર નથી. તો લોકો ક્યારે આવી ભૂલ કરતા હોય છે કે બસ મંગળવાર છે તો હું નખ ના કાપું. પણ એ મંગળવાર જે છે એના કારણે અગર એ નખમાં મેલ ભરાઈ રહ્યો છે ને ગુસ્લ અને વઝુ સહી નથી થઈ રહ્યું તો પછી બીજી ઈબાદતો કેમ સહી થશે? ચોથું એક્ઝામ્પલ, ચોથો દાખલો, ઉદાહરણ આપણે જોઈએ કે એક માણસ આવે છે અને કમરદર અકરબ વિછોડામાં ટિકિટ એની હતી હજની. અઝીઝો, આપણે જાણીએ છીએ કે કમરદર અકરબ એટલે કે જ્યારે વિછોડો આવે તો અમુક વસ્તુઓ જે છે આપણે અવોઈડ કરતા હોય છે, આપણે નથી કરતા, એમ કે નિકાહ, મુતા, તાલુકાત અને સફર, આ બધી વસ્તુઓ જે છે એ આપણે એનું ખ્યાલ કરતા હોય છે. નિકાહ, મુતા, તાલુકાત અને સફર આ ચાર વસ્તુઓ જે છે એ વિછોડામાં મકરું છે. તો અઝાને ગિરામી, હવે એવું થયું કે આ કમરદર અકરબ વિછોડામાં એની હજમાં જવાની ટિકિટ આવી ગઈ. એણે મૌલાનાને કીધું કે હું શું કરું? તો મૌલાનાએ કીધું કે જો હજ તો વાજિબ થઈશ તમારી પર, ટિકિટ આવી ગઈ છે, ભલે વિછોડો છે કાંઈ વાંધો નહીં, સફર આપણે નથી કરતા હોતા વિછોડામાં, પણ સદકો દઈને સફર કરી શકાય છે. એણે બહુ ટ્રાય કરી પણ બીજી ફ્લાઇટ ન મળી. પણ હવે એણે જોયું કે ભાઈ વિછોડામાં સફર કરવું તો મકરું છે, હરામ નથી, પણ હજ તો મારા પર વાજિબ છે. છતાં એણે કીધું કે ભાઈ ઓલા વર્ષે આપણે જાશું, આ વર્ષે વિછોડામાં આ ટિકિટ આવી છે એટલે આપણે આ કાંઈ હજમાં જવાની જરૂર નથી. તો આ વર્ષે અગર જે છે એ હજ પર ન જાય તો એણે વાજિબ તર્ક કર્યું. હવે એ મૌલાનાને કહે છે કે મૌલાના, મારા ખાનદાનમાંથી કોઈ દિવસ કોઈ વિછોડામાં સફર કરી જ નથી. મૌલાનાએ ઘણું સમજાયું કે તમે આખું ખાનદાન વિછોડામાં સફર ન કરો એ બરાબર વાત છે, પણ આ વખતે તમારે સદકો આપી વિછોડામાં ટિકિટ આવી છે તો સદકો દઈ અને તમે જઈ શકો છો, કેમકે હજ તમારા પર આ વર્ષે વાજિબ છે. એ કહે છે કે ના ના, આ વર્ષે હવે હું હજ નહીં કરું, ઓલા વર્ષે હજ પર યોજાશ, એમ કરીને એ હરગીઝ હજ પર ન ગયો. હવે મને કહો કે શેતાને કેવું એને જે છે એ એના પર ફાવી ગયું, ને શેતાને કેવી ટ્રીક વાપરી કે એક બસ વિછોડામાં સફર ન કરવું એ જે મકરૂહાતની પાબંદી અગર એણે કરી તો એણે વાજિબ જે છે એ છોડી દીધી. તો રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણે જાણીએ છીએ કે કહે છે કે હજ અગર વાજિબ હોય અને હજ આપણે આગળ સાંભળી લીધું કે અગર એ વર્ષે હજ વાજિબ હતી અને ન કરે તો પછી એની મોત મજૂસી પર હશે, ઈસાઈ પર હશે, મિલતે ઇસ્લામ પર તો નહીં હશે ને. તો આ મુસ્તહબાત અને મકરૂહાત જ્યારે ઇન્સાન એવી પાબંદી કરે છે કે વાજિબ છૂટી જાય છે તો પછી શૈતાન એને પર હાવી થઈ જાય છે. અને હવે આપણે એ ચીજો જોઈએ કે જેના કારણે ઈમાન આપણું મહેફૂઝ રહે છે અને આપણી મોત ઈમાન પર આવી શકે છે. એમાંથી એક કે જે આપણે ખૂબ આસાનીથી કરી શકતા હોય એ છે કે અહલુલ્લાહની મોહબ્બત, અહલુલ્લાહની સોહબત. એટલે કે અહલુલ્લાહ એટલે ખુદા માટે એવા લોકો સાથે મોહબ્બત કરવી કે જે ઓલમા છે. આપણે દોસ્ત વિશે શીખી ગયા કે પયગમ્બરે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કીધું કે તમે એવા દોસ્ત બનાવો જેનાથી ખુદાની યાદ આવે, જેની વાતોથી તમારું ઇલ્મ વધે. તો આવા દોસ્ત અગર કોઈ બનાવે છે તો એનું ઈમાન સલામત રહે છે. હદીસમાં છે કે એક શખ્સ સ્વાલિહીનની મહેફિલની અંદર, ઓલમાની મહેફિલની અંદર કંઈક કામથી આવે છે અને ત્યાં આવીને બેસી જાય છે. પરવરદિગારે આલમે જ્યારે એને એ મજલિસમાં બેઠેલો જોયો તો એ બેઠેલો જે હતો એની સાથે ઘણા બધા લોકો હતા. એ જ મજલિસ માટે અલ્લાહ સુબહાનહુ તઆલાએ બધા જેટલા ટોટલ લોકો બેઠા હતા એના માટે મગફેરતનો એલાન કર્યું. એ જેટલા લોકો અહીંયા બેઠા છે ઓલમા અહેલુલ્લાહ એ બધા માટે મગફરતનું એલાન થયું. તો ફરિશ્તા હેરાન રહી ગયા અને કહે છે કે પરવરદિગારે આલમ, આ શખ્સ તો હમણાં જ આવીને બેઠો છે ને આ તો ગુનેગાર બી છે અને આ તો કોઈ દુનિયાવી કામ માટે આવ્યો છે, આ કંઈ ઇલ્મ શીખવા માટે નથી આવ્યો. પણ પરવરદિગારે આલમે કહ્યું કે આના માટે પણ મગફરત છે. ફરિશ્તા ખૂબ હેરાન થઈ ગયા. પરવરદિગારે જવાબ આપ્યો કે આ ઓલમા એ લોકો છે કે જેની પાસે ખાલી ઇન્સાન બેસી જાય તો પણ એને ઘણો ફાયદો થાય છે. અગર ઓલમા પાસે ઇન્સાન દોસ્તી કરવા માટે જાય, બેસે, ઉઠે તો એ મહેરૂમ અને શકી નહીં થશે. અને અમે આ માણસને એ માટે જ માફ કરી દીધો છે કે એના દિલમાં અહેલુલ્લાહ ઓલમાની મોહબ્બત છે, એની સોહબત ઇખ્તિયાર કરે છે. આપણે હંમેશા દીનદાર લોકોને તલાશ કરી એની સાથે રાબેતો રાખવો જોઈએ. એક કલાક બી અગર એક પળ બી અગર કોઈ આલિમ બા અમલ પાસે બેસી જાય છે ને તો હદીસમાં છે કે 100 વર્ષની ઇબાદતથી આ અફસલ છે. અને અગર મુકમ્મલ ખાલિસ પરવરદિગારે આલમ માટે અગર આ મોહબ્બત હોય, રિયાકારી ન હોય, તો પછી આટલો અજરો સવાબ 100 વર્ષની ઇબાદતથી પણ અફઝલ થશે. અઝીઝો, ઓલમાની દીન ઇસ્લામમાં ખૂબ જ ફઝીલત છે. આવો આપણે એક આલિમ દીનનું વાક્યો સાંભળે. સાહેબે સુરુલ મોમિનીન લખે છે કે એક આલિમ રાતના સૂતી વખતે એટલા સાહેબે મારિફત અને ઇલ્મવાળા હતા કે એક વખત વિચાર કરે છે કે હું કેટલો ગુનેગાર છું, મારી નજાત કેવી રીતે થશે, શું મારી ઇબાદત મને કામ આવશે. પણ જ્યારે વિચાર કરે છે તો એને લાગે છે કે ના, નમાઝ તો મારી એવી નથી કે મને બચાવી લે, ન તો મારા રોઝા, ન તો મારી ઇબાદત. બધું એક પછી એક વિચાર કરે છે કે એને લાગે છે કે ના, મારી નમાઝ, મારા રોઝા, મારી ઇબાદત એ બધી મને જે છે બક્ષિશ નહીં કરાવી શકશે. હવે એક તરફ એ વિચારે છે કે એક હદીસ યાદ આવે છે કે જે ઇન્સાન રોવે અને રોવરાવે યા રોવા જેવી સુરત બનાવે, જન્નત એના પર વાજિબ થાય છે. તો એ શુક્ર કરે છે અને કહે છે, બસ પરવરદિગાર, મારી ઇબાદતના બલબૂતા પર નહીં, મગર બસ આ રોવું અને રોરાવું, આ એક એવો અગર અમલ છે કે જે ખુલુસ સાથે થયો છે તો ચોક્કસ મારી નજાત મુમકિન છે. રોતા રોતા સૂઈ જાય છે. આ જો આલિમે દીન કે જેની પાસે કેટલું ખુલુસ છે, પોતે જોવે છે સ્વપ્નમાં કે એ દુનિયાથી ચાલ્યા ગયા, એને એનું ગુસલો કફન થાય છે, એને કબ્રમાં દફન કરવામાં આવે છે, કબ્રની તન્હાઈ અને રિશ્તેદાર બધા મૂકીને ચાલ્યા ગયા, દોસ્તો અહેબાબ બધા એ કાલ કોઠરીમાં મૂકીને વયા ગયા. અને એ વખતે એ જોવે છે કે આખી કબ્ર નૂરથી મામૂર થઈ ગઈ, ફરિશ્તાઓ મોઅદ્દબથી ખામોશ થઈ ગયા. એક વખત મને કોઈ સવાલ નથી કરતા, મને આગળ ફરિશ્તાઓને કહ્યું કે તમે મને સવાલ કેમ નથી કરતા. પહેલો સવાલ તો થઈ ગયો, પણ પછી આગળ કેમ કોઈ સવાલ ન પૂછ્યો. સવાલ ઇમામનો જ્યારે આવ્યો ત્યારે લોકો ખામોશ થઈ ગયા. મેં કીધું તમે કેમ નથી પૂછતા. એમાંથી અઝીઝો, ફરિશ્તાએ મને ઇશારો કર્યો કે તમે તમારા માથા તરફ જુઓ. હું શું જોઉં છું કે એક બુઝુર્ગ નૂરાની સુરત કે જેના આખા શરીરમાં તીર છે. એ શખ્સ કહે છે કે આનાથી મોહબ્બતથી પેશ આવો, આ મારો અસાદાર છે. એ નૂરાની શખ્સિયતે આલિમેદીન કહે છે મારી તરફ જોયું અને કહ્યું કે તમે હમણાં વિચારતા હતા ને, ઉમ્મીદે પરવરદિગારે આલમની તમે વિચાર કરતા હતા, બસ ઉમ્મીદે રહેમતે પરવરદિગાર તમે સાથે રાખજો કે તમારા પર નઝરો કરમ થશે અને આ તમે અઝાદારી કરો છો, બસ એનો સિલો મળશે. બસ આ જોવે છે અને પોતે પોતાના સ્વપ્નમાંથી જાગી જાય છે. એને ખ્યાલ આવી જાય છે કે આ અઝાદારીનો જે અકીદો કે જેમાં ખુલુસ હશે, ચોક્કસ ઇમામ મદદ કરવા આવશે. જરૂર જરૂર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ અઝાદાર પર ખૂબ શફકત કરશે. અઝાદારો, 11 મહરમ આવી ગયે, પંચેતનના જનાઝાઓ સાથે દુનિયાવાળાએ શું સુલૂક કર્યો. અઝાદારો, હર પંચેતન પર તમે ગૌર ફિક્ર કરો. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દુનિયાથી ગયા, જનાઝો ઓ ઉપાડવાવાળા ચંદ લોકો હતા. અલી અલૈહિ સલામ દુનિયાથી ગયા, જનાઝો ઉપાડવાવાળા ચંદ લોકો હતા. ખાતુને મેશર દુનિયાથી ગયા, જનાઝો પાડવાવાળા ખૂબ જ ઓછા હતા. હા અઝાદારો, ઇમામ હસન જ્યારે દુનિયાથી ગયા, જનાઝા પર તીર લાગ્યા. હા, અહેલે બૈત અલૈહિસ્સલામની હસ્તીઓમાંથી 5મો જનાઝો કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો હતો, આ ભાઈનો લાશો 11 મહરમ એવી રીતે ખાકો ખૂનમાં પડ્યો હતો કે બહેન ઓળખી ન શકી. જ્યારે તે નાહિયામાં જમાનાના ઇમામ શું કહે છે કે સલામ થઈ લાશો પર કે જે ટુકડે ટુકડા કરબલાના બનમાં પડ્યા હતા, જે લાશોના તડકાના લીધે રંગ પણ બદલાઈ ગયા હતા. અરે એ લાશો પર સલામ, બહેન ભાઈનો લાશો ન તો ઓળખી શકી. આવે છે ભાઈની લાશ પર ઇમામની પસલિયા કમરથી બહાર નીકળી રહી હતી. એ લાશો ઇમામનો એ રીતે હતું કે સગી બહેન ઓળખી ન શકી, ચક્કર કાપવા લાગી અને પૂછે છે કે શું તમે ઝૈનબના ભાઈ હુસૈન છો. મદીનાનું રૂખ કરે છે, નાનાને સલામ કરે છે, નાના આ તમારું હુસૈન છે. બીબી લાશના ગોળ ગોળ ફરી રહ્યા હતા. ઇમામે સજ્જાદે પૂછ્યું, ફૂફિયામાં તમે શું ગોતો છે, હાથ રાખજો દિલ પર અને આ મસાહેબનો હક અદા કરજો. એક બહેન કે જે ભાઈને એટલું ચાહે છે એ શું કહે છે કે એ આબિદ બેટા, હું એક સાલિમ એક એવી જગા ગોતું છું જ્યાં હું મારા ભાઈને બોસો આપી શકું, અલ્લાહુ અકબર. મગર કોઈ જગા લાશ પર એવી બાકી નથી કે બહેન ભાઈને બોસો આપી શકે. આખિર બહેન જે છે એ બેસે છે અને કપાયેલી રગો પર મોઢું રાખી અને બોસો આપે છે અને પછી કહે છે કે બેટા આબિદ, આજે મેં ગળા પર એ રગો પર બોસો આપ્યો છે જ્યાં આજ સુધી કોઈએ બોસો લીધો નહોતો. અને પછી બીબી જે છે ભાઈની પાસે બેસી અને ફરી રોવા લાગે છે, તમે જ મારા ભાઈ હુસેન છો. અરે એક વખત ચોથા ઇમામ કહે છે કે હોસલો રાખો ફૂફી અમ્મા, હજી તો આપણને ઘણી મંઝિલોને પસાર કરવાની છે. ત્યારે જનાબ ઝેનબ કે છે, બેટા આબિદ, જ્યારે એક વખત કમસીનીનો આલમ હતો, હું મારા ઘરના સહનમાં સૂઈ ગઈ હતી. અમુક વખત પછી મારી આંખ ખુલી, મેં શું જોયું, સહનમાં ખૂબ તડકો આવી ગયો છે પણ મારા પર જરાય તડકો નથી, મારા પર છાયડો છે. હું પરેશાન મુસ્તરિબ તેને ફરીને શું જોઉં છું કે સાયો શું છે. જ્યારે મેં પહેલું બદલ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ મારો ભાઈ હુસેન ચાદર પકડીને ઊભો હતો, કે મારી બેન ઝેનબને તડકો ન લાગી જાય. એણે મારા પર એક વખત સાયો કર્યો હતો, બેટા આબિદ તું કેવી રીતે સબ્ર કરું, આજે મારા ભાઈનો લાશો ખાખો ખૂનમાં તડકામાં છે, મારી પાસે ચાદર પણ નથી. અગર મારી પાસે ચાદર હોત તો હું મારા ભાઈના લાશા પર નાખી દેત, મગર હાય, આજે મારા ભાઈનો લાશો તડકામાં ખાખો ખૂનમાં પડ્યો છે. એક તરફ ચોથા ઇમામ અલૈહિસ્સલામ પણ તડપી રહ્યા છે, જવાન દીકરો મોજૂદ, અરે હાય, બાપનો લાશો આ રીતે પડ્યો છે. ચોથા ઇમામ, અરે દિલમાં ને દિલમાં કહેતા હશે, બાબા મને માફ કરજો, જવાન દીકરો મોજૂદ છે મગર મારા હાથોમાં હથકડી અને બેડીઓ છે, મારા ગલામાં તોકે ખારદાર છે, હથકડી અને બેડીઓ તોકે ખારદાર છે, અને હું કઈ રીતે તમારો લાશો દફન કરું, કઈ રીતે તમારો જનાઝો ઉપાડું. અલાલ અનતુલ્લા અલાલ કૌમ ઝાલમીન, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. બિસ્મિલ્લાહિ રહમાન રહીમ. યા અલ્લાહ, યા રહમાન, યા રહીમ, યા મુકલ્લિબ અલ કુલૂબ, સબ્બિત કલ્બી અલા દીનિક. પરવરદિગાર, ઇમામ ઝમાનાના ઝહૂરમાં તાજીલ ફરમાઓ, ઇમામના ઝહૂરમાં સહેલો આસાની ફરમાઓ, અમને પહેલી આવાઝ પર લબ્બે કહેવાની તોફીક ઇનાયત ફરમાઓ, સામેની હરેક હાજતોને પૂરી ફરમાઓ, હરેક બીમારને શિફાય અજલા કામિલા ઇનાયત ફરમાઓ, મારા અમારા મરહુમીનના ગુનાહોને માફ ફરમાઓ. પરવરદિગાર, અમોને હજ્જુ ઝિયારતી મુશરફ ફરમાઓ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.